તારીખ 25/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 347
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 449મો પત્ર ચાલે છે, ચોથો પેરેગ્રાફ, ત્રણ પેરેગ્રાફ ચાલી ગયા છે. પોસ્ટકાર્ડ પહેલું, બીજું બે પૂરા થઈ ગયા, ત્રીજું પોસ્ટકાર્ડ. નાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ નાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. શું કહે છે કે પ્રારબ્ધ યોગે નાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, પોતાને દૂર જવું પડે અથવા નાની કોઈ પ્રારબ્ધ અનુસાર દૂર જાય, એવા વિયોગના પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા નિરખવી, સંભાળવી અને વિચારવી, બધામાં એ બોલ લાગુ કરવા, એમની દશાનું અવલોકન કરવું, વિઝ્યુઅલાઇઝ કરવી, નિરખવું એટલે જોવી, એનું સ્મરણ કરવું અને એ સંબંધેનો વિચાર કરવો, એમની ચેષ્ટા, ચેષ્ટા એટલે એમનો અંતર પુરુષાર્થ, આત્મા તરફનો એમનો જે પુરુષાર્થ છે એને પણ નિરખવો, એનું પણ સ્મરણ કરવું અને એનો પણ વિચાર કરવો, અને તેમના વચનો, જે વચનો આત્માને ચોંટ્યા હોય, કેવા વચનો તો અનેક નીકળે, પણ કેટલાક વચનો એવા હોય છે કે જે અંદર ચોંટી જાય, ખૂબ રૂચ્યા હોય, રૂચે એટલે ચોંટે અંદર, એનું પણ સ્મરણ કરવું અને એનો પણ વિચાર કરવો, એ પ્રકારે વિયોગના પ્રસંગમાં પણ જીવ યથાશક્તિ લાભ લઈ શકે છે. જેમ સમાગમનો લાભ લઈ શકે છે તેમ અંતરાયનો પણ લાભ લઈ શકે છે. યોગ્યતા પોતાની જોઈએ. એ જરા જે જ્ઞાનીની અંતરદશા જોઈ શકે છે એના માટેની વાત છે. સર્વસામાન્ય બધાને એ પ્રકાર સંભવિત નથી. દશામાં પણ એવું છે અને ચેષ્ટામાં પણ એવું છે, બંનેમાં એવું છે. ક્રમમાં પ્રવેશ કર્યા પછી પણ જરાક આગળ વધ્યા હોય એની વાત છે, આગળ વધ્યા હોય એની વાત છે, કેમ કે એટલી નિર્મળતા આવે ત્યારે જ્ઞાની પુરુષને ઓળખાણ થાય છે, ત્યારે દશાથી ઓળખાણ થાય છે અને એનો પુરુષાર્થ છે એ સમજાય છે. ગુરુદેવને રાગ ને જ્ઞાન ભિન્ન છે એટલું બોલ્યા એમાંથી ઓળખે.
સંભાળતા
હતા, નહીં રખતા હતા, એમ બને છે. શું એ બહુ સ્વાભાવિક છે. જેમ કોઈ અસાધારણ પ્રસંગ હોય, બની ગયો હોય, તો એનું સ્મરણ આવે છે ને, એનું વિઝ્યુલાઇઝેશન આવે છે ને. આ પણ એક અસાધારણ પરિસ્થિતિ છે, અસાધારણ વાત જોવા મળે છે. તો એ પણ આવ્યા વગર રહીએ જ નહીં, એ રીતે સ્મરણમાં આવ્યા વગર રહીએ નહીં, નિરખવામાં આવ્યા વગર રહીએ નહીં, એનો વારંવાર વિચાર થયા વિના રહીએ. મળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં, ઉદયની પ્રવૃત્તિ હોય, ઉદય તો ચાલુ છે બધાને, પુરુષ વર્ગ છે અને વ્યવસાય છે, બહેનો છે અને ઘરકામ વગેરે છે, પ્રવૃત્તિ તો ઉદય પ્રમાણે હોય છે. એ પ્રવૃત્તિના પ્રસંગમાં પ્રવર્તા પણ અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, તન્મય ન થઈ જવું એમ કે છે, જાગૃતિ રાખવી જોઈએ. રાખવું ઘટે છે તે રાખવી જોઈએ, સાવધાની આવવી જોઈએ. જેને જે ઉદય હોય તો પ્રારબ્ધ અનુસાર છે બંનેને, પણ એમાં સાવધાની રાખવી. સાવધાની રાખવાની અંદર શું શું રાખવું, કે પોતાપણું આ મારો ઉદય છે એમ પોતાપણે પ્રવૃત્તિને જે રસ થાય છે એ રસની જાગૃતિ હોય તો રસ ઘટે, રસ મળવો પડે, નિરસતા આવે. ઉદય અનેક પ્રકારના હોય છે, તો કર્તાપણે પણ કોઈ આપણા પરિણામ થતા હોય ત્યાં પણ સાવધાની રાખવી જોઈએ. કંઈ સુખ બુદ્ધિએ, આધાર બુદ્ધિએ ભોગતાપણાના પરિણામ થતા હોય ત્યાં પણ સાવધાની રાખવી જોઈએ. એમ સાવધાની બરાબર હોવી જોઈએ. અંતરાયમાં ખાસ એમ કે છે, વિયોગના કાળમાં ખાસ. સંયોગના કાળમાં તો સત્સંગ મળે છે, એટલે એ સત્સંગના નિમિત્તે પરિણામો ચાલે છે, પણ વિયોગના કાળમાં પણ ચાલવું જોઈએ એમ કે છે. વિયોગના કાળમાં ઉદયમાં જીવ તન્મય થઈ જાય તે યોગ્ય નથી, તો સત્સંગની અસર ક્યાં રહી? જેને સત્સંગની અસર રહી છે એને આમ થાય એમ કે છે, એને જાગૃતિ રહી. ખરેખર તો સત્સંગમાં જીવને એટલો રસ પડ્યો હોય, એટલી બધી રુચિ વર્ધમાન થઈ હોય, તો એ રસ અને એ પરિણામમાંથી સત્સંગ પૂરો થયા પછી સત્સંગના વિયોગમાં બહાર નીકળવું મુશ્કેલ પડે એવા પરિણામ થવા જોઈએ. કેવા? બહાર નીકળવું મુશ્કેલ પડે. એ જ અંદર ઘૂંટાયા કરે ને એ જ ચાલ્યા કરે, એ જ ઘૂંટાયા કરે ને એ જ ચાલ્યા કરે, એવું થવું જોઈએ. એવો સત્સંગમાં રસ પડવો જોઈએ ને એવો સત્સંગમાં રસ લેવો જોઈએ. શું કે એમાંથી બહાર નીકળાય નહીં. સુગાનીજી સોનગઢ આવતા એટલા દિવસો હું દુકાન છોડી દેતો, ચર્ચાઓ બહુ ચાલે. બે વ્યાખ્યાન પછી તરત જ ચર્ચા ચાલે છે. સવારે તો ધ્યાનમાંથી પરવારે, પછી આ બધું ઉઠે રેસત ગુરુદેવના પ્રવચનનો સમય થઈ જાય, પછી સીધા આવે એટલે ચર્ચામાં બેસવાનો. જમવા ટાણે ચર્ચા બંધ થાય, જેમાં પછી થોડો આરામ કરે. બપોરના ગુરુદેવના પ્રવચન પહેલાં સામાન્ય અંદર અંદર ચર્ચા થાય, પણ સામૂહિક રીતે બધાને એલાઉડ નહોતા કરતા, હવે આરામમાં રાખ રહેશે એમ કરીને. પણ અમે તો સાથે રહેતા, અમારે કાંઈ ને કાંઈ વાતચીત ચાલ્યા કરે. પછી ગુરુદેવના પ્રવચનમાંથી આવે ને પછી ચર્ચા શરૂ થાય, બધા સામૂહિક રીતે બધા આવી જાય, ભાઈઓ બહેનો બધા ત્યાં જમવાના ટાઈમ સુધી સાંજના, જેમાં પછી પાછા ધ્યાનમાં બેસે તો કદાચ હું ગુરુદેવ પાસે જાઉં, અથવા અમે એકલા બેસીએ ગુરુદેવની ચર્ચાના ટાઈમ સુધી. ચર્ચા પછી પાછા આવીએ એની રાત્રે જે પાછી ચર્ચા ચાલે તો એનો કોઈ ટાઈમનો નિયમ નહીં, પછી 12 વાગે, 1 વાગે, 1.5 વાગે, 2 વાગે. અને રોજ એટલું મોડું થાય તો દિવસે આરામ કરવાનું મન ન થાય. રોજ રાતના 1-1.5 વાગી ગયો હોય, સરેરાશ 1-1.5 વાગી જાય, 12:30 1-1.5 વાગી જાય, તો જામે ચર્ચા તો. એમની મસ્તી તો બહુ હતી, દ્રવ દ્રષ્ટિની મસ્તી તો બહુ હતી. અમે એમના છૂટા પડ્યા પછી 15 મહિના સુધી એમાંથી નીકળવું મુશ્કેલ. નીણો ચડે એમાં. એવી રીતે સત્સંગમાં રસ લેવો જોઈએ. રસ ચડે તો વિયોગમાં પણ પરિણામ એવા જ કામ કરે, નહીતર વિયોગમાં નુકસાન કરે છે લોકો. અસત્સંગની અસર નીચે આવી જાય, કુસંગની અસર નીચે આવી જાય અને પરિણામ પાછા ગડબડ વાળા થવા માંડે. ઉદયમાં એકાકાર પરિણામ પરિણમી જાય છે, હું એમને એમ રહી જાઉં છું. હિન્દીમાં બોલતા મેં યુ કયું રહેતા હું, પરિણામ પરિણમિત હોતે મેં યુ કયું રહેતા હું, મેં પરિણામે હું ધ્રુવ ધામ મેં જમા હુઆ હું. બહુ જોરદાર ચર્ચા ઉઠાવતી. વાત તો એ હતી કે એમનું જે પરિણમન હતું, બહુ જામેલું પરિણમન અંદરમાં. એમણે જે કલકત્તામાં રહીને એકલે હાથે જે કામ કર્યું છે, સત્સંગના વિયોગમાં જે કામ કર્યું છે, બહુ જમાવી પરિણત, બહુ જમાવી. કલાકો રાત ને દિવસ કલાકો સુધી ધ્યાનમાં જ બેસી રહેતા હતા. પુસ્તક વાંચવાનું નહીં, એના રૂમમાં ગેર્યા બંધ કરીને નીકળ્યા ત્યારે એનું કઈ ઠેકાણું જ નહીં, કેટલા કલાકે નીકળે. રાત્રે બે તો રાતભર બે જાય, 4-4, 6-6 કલાક સવાર સુધી. જેને અડ્ડો જમાવી દેતા ને એવી રીતે બેસતા. જયારે પેલા જ્ઞાની પેલા જયારે ધ્યાનમાં બેસતા ને ત્યારે કઈ નહોતું થયું, ત્યારે એમાંથી એમને આત્મશાંતિ ન પ્રગટી, એની અશાંતિ બહુ રહી, અસંતોષ બહુ રહ્યો. આ તો જ્ઞાન દર્શન એમાં છે. જ્ઞાન દર્શા પછી ખૂબ ધ્યાનમાં રહેશે. મને જે યાદ આવ્યા એ લેખા છે, બાકી તો આ લોકો 400 લગભગ જે પણ બોલ છે 645 માંથી 400 ઉપરાંત ના છે એ આ લોકો રોજે રોજ લખી લેતા હતા. ઉમેદભાઈ ને નાગરભાઈ ને એની પાસે સંગ્રહ હતો, બાકીના જુદા જુદા વ્યક્તિઓ પાસેથી આવેલા છે. એટલે મેં એક સર્ક્યુલર લેટર કાઢ્યો હતો, જે લોકો એમના પરિચયમાં હતા કે તમને જે કાંઈ ચર્ચા યાદ હોય એ લખી મોકલજો. એડિટિંગ મારે કરવાનું રહેતું હતું, એડિટિંગ તો આ લોકોનું લખેલું હતું એમાંય કરવું પડેલું. કોઈ કોઈ વાત બાદ પણ કરવી પડેલી, બહુ તીખી હોય તો. એક નમૂનો આપું તીખીનો. અંદર નથી લીધી વાત, એકવાર પૂછેલું કે તમે બજારમાંથી આવો સાંજે, સાંજે બજારમાંથી વી આવે પછી કઈ ઘરે શાસ્ત્ર વાંચો છો, કોઈ શાસ્ત્ર ઘરે વાંચો છો? તો કે વ્યવસાયનો તો એટલો બધો કંટાળો આવે છે, ફિર ઘરા કે શાસ્ત્ર કી સગડી કોણ જલાવે? એક તો યાનો તાપ આકુલતાનો લાગ્યો હોય વેપારના પરિણામોનો, ભીન રહી નહીં તેઓ. પછી ઘરે આવીને વાંચવા બેસવું એ તો ઉનાળામાં સગડીને તાપવા જેવું થાય, કે એ પણ હગાવે સગડી, કે શાસ્ત્રને સગડી કહી દીધી એ પણ હગાવે, કે એને ખોદવી એટલે સગડી હગાવી. મેં તો આપણે કમરા બંધ કરીને બેઠ જતા હું ધ્યાનમાં બેસી જાય, બસ ઘરવાળા કંટાળી જાય, અવારનવાર રૂમ બંધ કરીને બેસી જાય ને કલાકો સુધી ખુલે નહીં, ઘરવાળાનો તો કંટાળો આવે અને ફ્રિક્શન પણ થાય, પણ એ પછી તો રૂટીન થઈ જાય છે. ફ્રિક્શન થવું એ રૂટીન, અને ધ્યાનમાં બેસવું એ પણ રૂટીન. એવી બધી વાતો હતી એમને. પણ સમજણની અંદર શાસ્ત્ર વાંચનની પ્રિયતા મુમુક્ષુઓને વધારે, વિદ્વાનોને વધારે, એટલે શાસ્ત્રની સગડીની વાત કરીએ તો બધાને બહુ કઠણ પડી જાય. એટલે એવી કોઈ કોઈ વાતો અમે ટોટલ અમારી પાસે જે કલેક્શન આવ્યું એના 20% અમે બાદ કરેલું, કોઈ રિપીટેશન આવ્યું હોય તો બાદ કર્યું, અને કોઈ આવી તીખી વાત હોય તો બાદ કરી, મેં બાદ કરેલું. અને છતાંય પછી પાછું સહન નહોતું થયું બધાથી, છતાંય બધાને બહુ આકરું પડી ગયું, બહુ આવી બધી તીખી વાતો છે આમાંથી સ્વચ્છંદ થઈ જશે, લોકોને આમાંથી સ્વચ્છંદ થઈ જશે, એટલે આ પુસ્તકને પ્રકાશિત ન કરાય, પ્રકાશિત કરો તો સ્વચ્છંદ વધી જાય. કે બધી જ્ઞાન દશાની તીખી વાતો. તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, અત્યંત જાગૃતિ. કેમ કે અત્યારે આપણને પ્રત્યક્ષ યોગ સત્સંગ નથી, તો અત્યારે આપણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એમાં તો શું છે કે આખો અભિપ્રાય બદલવો પડે છે. કે એ તો હું ગમે એટલો અનુભવી હોઉં તો પણ આમાં થાપ ખાવાની પરિસ્થિતિ છે કે નહીં, અને એક વાર આપણે ખરીદી કર્યા પછી ભાવ બેસી ગયા હોય એવું બન્યું છે કે નથી બન્યું, કે એ એટલા બધા ફેક્ટર છે બજારના ભાવોની વધઘટના, એ કોઈના કંટ્રોલનો વિષય જ નથી. પ્રારબ્ધાધીન જ થાય છે, પછી આપણે કર્તાપણું કરવાની ક્યાં જરૂર છે? આપણને ખરીદીની જરૂર છે, માટે આપણે જરાક ચોકસાઈ રાખીને ખરીદી કરીએ છીએ, બસ. બાકી સફળતા નિષ્ફળતા પ્રારબ્ધાધીન છે, અને એ તો આપણને પ્રત્યક્ષ અનુભવ થયેલા જ હોય છે કે પ્રારબ્ધાધીન જ છે. નહીં ધારેલા નફો આવે ને નહીં ધારેલું નુકસાન થાય છે, બને છે કે નથી? એમાં આપણે શું દાપણ કરીએ છીએ? સાવધાની એ કે એક તો જાણે આપણા આપણી હોશિયારીથી કોઈ કામ થાય છે એ વાત જ નથી, તો પ્રારબ્ધ પ્રમાણે જ વિકલ્પ આવે ને એ પ્રમાણે બનવાનું હોય તે બને. બીજું ધણી થઈને કામ કરવાનું નહીં. પ્રારબ્ધ મારો શેઠ છે અને એને મને નોકરીએ રાખ્યો છે અહીંયા, પ્રમાણિકપણે નોકરી કરી લેવાની શેઠને, નહીં તો ધણીપણામાં રસ બહુ આવશે. અથવા ધણીપણામાં રસ બે પ્રકારે આવશે, નફો થશે ત્યારે રસ આવશે, આપણે કેવું સરસ ઉજી ગયું, કેવું આપણને સૂજે છે, અને નુકસાન થશે ત્યારે ખેદનો રસ બહુ આવશે, ત્યારે દ્વેષનો રસ, ઓલો રાગ રસ આવશે, આ દ્વેષનો રસ આવશે. આપણે ન કરશે થયું એ આપણું નથી, ગયું એ આપણું નથી. પ્રારબ્ધના શેઠનું ગયું ને પ્રારબ્ધના શેઠનું આવ્યું. આપણે તો પાંચ રોટલી ખાઈ એટલું જ આપણું છે, એથી વધારે આપણું નથી. પડ્યું એટલું આપણું, પછી પડ્યું રહ્યું આપણું ક્યાં રહ્યું? હા, એ તો જેનું પ્રારબ્ધ છે એ વાપરશે. સ્ત્રીનું પ્રારબ્ધ એટલું એ વાપરે, દીકરા દીકરીનું પ્રારબ્ધ એટલું એ વાપરે, મા બાપનું પ્રારબ્ધ એટલું એ વાપરે, ભાઈઓનું પ્રારબ્ધ એટલું એ વાપરે. એટલે આપણે તો આપણું ભૂજવું એટલું જ આપણું થયું. એટલે એ ક્યાંય ધણીપણું કરો તો મુશ્કેલી છે. એ રીતે જાગૃતિ રાખવી, રસ તીવ્ર ન થાય એની જાગૃતિ રાખવી. પોતાપણું થાય ને રસ તીવ્ર ન થાય એવું બને નહીં. પોતાપણું મૂકવાની સતત જાગૃતિ હોય તો જ મુમુક્ષુતા નિર્મળ થાય અને વર્ધમાન થાય, નહીતર ન થાય. અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, એ બહુ જ કાળજી હોવી જોઈએ. પોતાના પરિણામો તીવ્ર રસે કરીને ન પરિણમે એની બહુ કાળજી હોવી જોઈએ એમ કે છે. ઘણી કાળજી હોવી જોઈએ. અવલોકનના સ્ટેજમાં આવ્યા હોય ખૂબ કાળજી હોય છે, પણ એ પહેલા પણ બને એટલી કાળજી હોવી જ જોઈએ, નહીતર પરિણામ પકડાય જ નહીં. મને શું પરિણામ થયા? પરિણામની ચર્ચાનો આશય છે. કે તમે પકડો છો કે નથી પકડતા, કઈ સાવધાની છે કે નથી, કાળજી છે કે નથી, શું અત્યંત સાવધાની પણ રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, સત્સંગ હોય ત્યારે સત્સંગનું બળ હોય, સત્સંગ ન હોય ત્યારે એ બળ મળતું નથી, બહારથી સમાગમનું બળ મળતું નથી. સમાગમનું બળ ન મળતું હોય ત્યારે થોડુંક વધારે જાગૃતિની જરૂર પડે, વધારે કાળજી રાખવાની જરૂર પડે એમ કે છે. બીજો અનાદિ અભ્યાસ છે, ટેવ પડી છે જીવને, તરત ઘૂસી જાય, ઉદય આવે ભેગો ઘૂસી જાય, બહુ ટેવ પડી છે. એવી સહજાકાર પ્રવૃત્તિ છે, સહેજે સહેજે પ્રવૃત્તિમાં ચાલ્યો જાય છે, જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે, પોતાના આત્માને આવરણ કરે છે. ત્યાં શું કરે છે? આવરણ કરે છે. ઘરનું કામ, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું કારણ પડે એવો કોઈ ઉદય આવે, ઘરકામનો, કોઈ સગા સંબંધીના કામનો, કોઈ વેપારના કામનો, કોઈ ને કઈ ઉદય તો ચાલુ જ રહે છે. એવું કારણ પડે, ઉદાસીન ભાવે, નિરસપણે ઉદાસીન ભાવે, માથે આવી પડ્યું છે એટલે કર્યા વિના છૂટકો નથી, પણ મને કરવાની હોશ નથી, મને કરવાની હોશ નથી, પ્રતિબંધ રૂપ જાણી અને આ કામમાં જો મારો રસ ને મારાપણો આવે તો એ મને બંધનનું કારણ છે, મને પ્રતિબંધનું કારણ છે, પ્રતિબંધ પરિભ્રમણનું કારણ છે. પરિભ્રમણના બે કારણો, સ્વચ્છંદ અને પ્રતિબંધ. પ્રતિબંધ રૂપ જાણી પ્રવર્તન ઘટે છે. આ કેવી રીતે જાગૃતિ રાખવી? આપ્યો ઉદાસીન ભાવે, પ્રતિબંધ રૂપ જાણીને પ્રવર્તન કરવું ઘટે છે. એટલે ઘરનું કામ આવે તો એવું જોવું કે આપણે નોકરી કરવાની છે, ધંધાનું કામ આવે તો નોકરી કરવાની, કોઈ બી કામ આવી પડે નોકરી કરવાની છે. કેમ કે શેઠનો પગાર ખાઈએ છીએ, એમ આપણે પેટ ભરીએ છીએ, આપણી અનુકૂળતાને સગવડતાઓ સાચવીએ, સાથ સચવાય છે, એની સામે આપણે સર્વિસ રેન્ડર કરવી જ પડે. શું જો તમે કાંઈક લેતા હોય તો મફત તો લેવાય નહીં, અમે દેવાની જરૂર છે, આપણે સેવા આપી દેવાની, જે પ્રારબ્ધ યોગે માથે આવી પડે કામ એને સેવા આપી દેવાની. એટલે હું કરું છું ને હું ડાયો છું એ વાત રહી નહીં, તો આપણે સેવા આપવી જરૂરી છે. પગાર ખાય અને કામ ન કરી તો પ્રમાણિકતા નથી, પગાર ખાય અને કામ તો દેવું જ જોઈએ ને, મફતમાં તો કઈ પગાર લેવાય નહીં તો પ્રમાણિકતા નથી. એમ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, આરામ કરીએ છીએ, સુખ સગવડના સાધનો મેળવીએ છીએ, તો એની એમ આપણે કુટુંબને, દુકાનને, જેને જેને સેવાની, જે આપણા ઉદયમાં આવે એને સેવા આપી દેવાના, અને કાળજી રાખીને કે ક્યાંય પરિણામ આપણા ખેંચાવા ન જોઈએ. તે કારણોને મુખ્ય કરી કોઈ પરિવર્તન કરવું ઘટતું નથી, કઈ મુખ્યતા નહીં આપવાની, મુખ્યતા મને નુકસાન ન થાય એની પ્રવૃત્તિ કરતા કોઈ કામની મુખ્યતા નહીં આપવાની. કેમ કે એ બધું પ્રારબ્ધ અનુસાર બને છે, જીવના દાપણ પ્રમાણે નથી બનતું, પ્રારંભ પ્રમાણે જ બને છે. તમે વિશ્વાસ મૂકો એ સારો માણસ જાણે ખરાબ નીકળે, સાવ જાણ્યો હોય બહુ સારો નીકળે. શું કે આપણું શું કામ આવ્યું, કયો છે આપણું શું કામમાં આવે, એ સ્વતંત્ર પરિણામે છે અને આપણા પ્રારંભ પ્રમાણે. વિચિત્રતા એ છે કે સારો માણસ ખરાબ રીતે વ્યવહાર કરે અને ખરાબ માણસ સારી રીતે વ્યવહાર કરે એવું બની જાય. બોલો, એવું પણ બને ઉલટું, માણસ સારો ન હોય પણ આપણે યારે સારી રીતે વર્તી લઈએ, એકંદર માણસ સારો ન હોય. કોઈ માણસ સારો માણસ પણ આપણે કોઈ એવો જ પ્રારંભનો યોગ હોય આપણે યારે એને ઊંધું ચાલે, એટલે આપણને એમ થાય કે આમ કેમ કરે છે, ખરેખર માણસ એવું ખરાબ ન હોય. પ્રારબ્ધ પ્રમાણે બને છે, કહેવાનો મતલબ એ છે. આપણને એ વસ્તુ સમજવામાં હોય, આપણી સમજણ પ્રમાણે હોય તો આપણા પરિણામોની અંદર તકલીફ ઊભી ન થાય, નહીતર અશાંતિ ઊભી કરતા હોય એવી લોક સંબંધી જે ક્રિયા, એમાં મોક્ષ નથી. સાક્ષાત તો મોક્ષ નથી પણ પરંપરા એ પણ મોક્ષ નથી એમ માનવું, એમ માન્યા વિના જીવ નિસત્વ એવા સત્શાસ્ત્ર, નિસત્વ એવા સત્શાસ્ત્ર છે કે અજ્ઞાનીના લખેલા પુસ્તકો એ અસત્શાસ્ત્ર છે અને એમાં કોઈ સત્વ નથી. આત્મકલ્યાણ થાય એવું કોઈ નિમિત્તત્વ નથી, એવું કોઈ સત્વ નથી. છતાં પણ જીવ એનો પરિચય કરે એવા ગ્રંથો વાંચે તો આત્માને આવરણ આવે. અને અસદગુરુ એને આત્મજ્ઞાન નથી, એને ગુરુ તરીકે કલ્પે તો તે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. સંસારિક કાર્યોમાં આત્માને આવરણ થાય એના કરતા અહીંયા વધારે આવરણ થાય. મુખ્ય કારણો છે એમ કીધું. અસત્શાસ્ત્ર અને અસદગુરુનો પરિચય કરવો એ આત્માને આવરણ કરવાના મુખ્ય કારણો છે. એવા કારણોને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, બહુ કઠોર શબ્દ વાપર્યો છે કુલાળુદે, એને સાક્ષાત આત્મઘાતી જ જાણવા, એ તમારા આત્માનો ઘાત જ કરશે સિદ્ધ જ તે. જીવને જીવના સ્વરૂપનો, પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો, ઓળખાણ થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એ તો ફસાઈ જાય જીવ, મોટા ભાગે અસત્સંગમાં જીવ ફસાય છે. ધર્મના ક્ષેત્રમાં ધર્મનો રાગી જીવ અસત્સંગમાં ફસાય છે અને પોતાને આત્મઘાત થાય એવી પરિસ્થિતિમાં પોતાના આત્માનું આવરણ કરી બેસે છે, જાણે કે અજાણે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. એવું આવરણ આવે કે પ્રગટ આત્મ સ્વરૂપને બતાવનારા જ્ઞાનીના વચનો હોય એની અંદર બળ છે, એને વચન બળ કહે છે. એનો જે સંયોગ થાય છે એને યોગ બળ કહે છે જ્ઞાનીનું. એ વચન બળ, યોગ બળ પોતે એટલું આવરણમાં આવી ગયો હોય છે કે આત્મ સ્વરૂપનો વિચાર ન કરી શકે, એ કહે છે એ પ્રમાણે. એ બળવાન વચનો પણ ત્યાં બળ, એનું બળ કામ નથી આવતું, એવી ગડબડ થઈ જાય છે. જરા ફરીને વિચારવા જેવો વિષય છે, કાલના સ્વાધ્યાયમાં થોડો વિસ્તારથી લેશું. શું પણ આ વાત જરા તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા જીવો માટે વધારે મહત્વપૂર્ણ છે.